어, 어디 있니, 가다.
가루, 리란, 베라메트마.
가루, 가타나이, 가투머니. 아다디나, 아빠, 미 가루, 사바하베, 소케, 프라카시카라나, 아그라마테, 디모, 자라테, 마티투마. 미 사바하바, 툴앗, 사바하베, 피터다, 푸르, 라테마. 박샤, 비박샤, 가게, 가우레, 파트루. 다 ගෞරවණීය ආදරණීය චරිතයක්. එතුමා එතුමාගේ දේශපාලනය ආරම්භ කළේ ගම් සභාවෙන්. ගම් සභාවෙන් දේශපාලනය ආරම්භ කරලා ගම් සභාවක සභාපතිවරයෙක් හැටියට පත් වෙලා එතුමා පියවරෙන් පියවර අඩියෙන් අඩිය දේශපාලනයේ මුදුන් පෙත්තටම ඇවිල්ලා මේ රටේ අග්‍රාමාත්‍ය ධූරය දරපු ආදරණීය නායකයෙක්. එතුමාගේ දේශපාලනයේ තිබිච්ච බොහෝ ගති ලක්ෂණ අතුරෙන් මගේ හිතගත් ගති ලක්ෂණය තමයි එතුමා අබමල් රේණුවක්වත් ජාතිවාදියෙක් උනේ නැහැ. එතුමා සිංහල බෞද්ධයෙක් හැටියට ඒ පළාතේ සිංහල බෞද්ධ ජනතාවගේ වගේම මුස්ලිම් ජනතාවත් එක්ක විශාල සම්බන්ධතාවක් පවත්වාගෙන නුවර දිස්ත්‍රික්කයේ ගම්පල ප්‍රදේශයේ ඒ ජනතාවත් සමග ඒ ජනතාවගේ මේ කෙනෙක් හැටියට තමයි ජීවත් වුනේ. ඒ වගේම තමයි වතුකරේ දමින ජනතාවත් සමග දීමු ජයරත්න හිටපු අග්‍රාමාත්‍යතුමාගේ තිබුණේ ඉතාම සමීප සම්බන්ධතාවයක්. ඒ මුස්ලිම් ජනතාව සහ දමින ජනතාව ඒ ජනතාවගේ ජාතියට අයත් අයට වඩා සමහර අවස්ථාවලදී දීමු ජයරත්න මැතිතුමා එතුමාලාගේ නායකයා හැටියට පිළිගත් අවස්ථාව බොහෝමයක් තිබුණා. ඒ නිසා එතුමාගේ මුළු ජීවිත කාලය පුරාම එතුමාගේ අනෙකුත් ඒ දේශපාලන ගුණාංගවලට අමතරව එතුමා කිසිම වෙලාවක ජාතිවාදය පාවිච්චි කරලා තමන්ගේ ගොඩ වැඩි කරගන්න එහෙම නැත්නම් තමන්ගේ දේශපාලනය තුළ ඒ පටු පරමාර්ථිෂ්ඨ කර ගැනීමට කටයුතු කරපු නායකයෙක් නෙමෙයි. සිංහල මුස්ලිම් දමිළ ඒ ජනකොට සියල්ලගේම ආදරය එක වගේ දිනාගත්ත නායකයෙක්. ඒ වගේම තමයි දීමු ජයරත්න මැතිතුමා හැමදාම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ කොටන් ඇද්ද කෙනෙක්, බර ඇද්ද කෙනෙක්. ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයට පුළුවන් අවස්ථාවලදී සමහර වෙලාවට එතුමාට හම්බෙන්න ඕන තනතුරු ලැබුණේ නැහැ. අවසානයේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා තමයි එතුමාට හිමි ඒ නියම තනතුරු ලබා දුන්නේ එතුමා අග්‍රාමාත්‍යතුමා කරලා. නමුත් එතුමාට තනතුරු ලැබුණේ නැහැ කියලා පක්ෂය වැටිච්ච අවස්ථාවලදී පක්ෂය පරාජිත අවස්ථාවලදී පක්ෂය වෙනුවෙන් ඉන්ද්‍රකීලයක්සේ ඍජුව පෙනී හිටපු ආදරණීය නායකයෙක්. පක්ෂයේ සමහර නායකයින් පක්ෂය දාලා යනකොට පක්ෂයේ නිර්මාතෘවරයාගේ පවුලේ උදවිය පවා පක්ෂය දාලා යනකොට එතුමා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය රැඳීමෙන් පක්ෂය ශක්තිමත් කරන්නට විශාල වෙහෙසක් ගත්ත නායකයෙක්. ඒ නිසා තමයි මම කිව්වේ එතුමා පක්ෂය තුල කොටන් ඇද්ද කෙනෙක් කියලා. පෙරහැරේ යනවට වඩා කොටන් ඇද්ද කෙනෙක් පක්ෂය ඇතුලේ. ඒ වගේම එතුමා හැමදාම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ ප්‍රමුඛ මේ රටේ ප්‍රගතිශීලී වාම ව්‍යාපාරය එකතු කරන්නට සමගි කරන්නට මහත් වූ උත්සාහයක් ගත්ත කෙනෙක්. ඒ ප්‍රතිඵලයක් හැටියට තමයි අවුරුදු 17ක් අපි විරුද්ධ පක්ෂයේ ඉඳලා සියලුම පක්ෂ ඒකරාශී කරන්නට ඊට පෙර අවුරුදු ගණනාවක් තිස්සේ ගරු උත්සාහය අසාර්ථක වෙද්දී එතුමාට තමයි හැකියාව ලැබුණේ අනිකුත් අයත් සමග එකතු වෙලා පොදු ජන එක්සත් පෙරමුණ පිහිටවලා 1994 වෙනකොට සියලු දෙනාම ඒකරාශී කරගත්ත සියලු දෙනාම එක්සත් කරගත්ත මහා විශාල පෙරමුණකින් 94 මැතිවරණයට මුහුණ දෙන්න. පොජන එක්සත් පෙරමුණ 94 බිහිුණේ නැතිනම් පොජන බිහිුණේ නැතිනම් 94 අපිට සමහර වෙලාවට පරාජය වෙන්න ඉඩ තිබුණා. ඒ නිසා 1994 පොජන එක්සත් පෙරමුණින් පාර්ලිමේන්තුව තරඟ කිරීමේ අවස්ථාව ලැබුණා අපිට. ඒ ලැබුණු අවස්ථාව නිසාම අපිට හැකියාව ලැබුණා අලුත් ආණ්ඩුවක් පිහිටවලා ඒ කාලේ ජනතාවකු විදිහට අවුරුදු 17ක සාපේ නිමා කරන්නට. ඒ හදපු පොජ්ජන එක්සත් පෙරමුණේ ප්‍රධාන ලේකම් මහලේකමට පත් වුණේ දීමු ජරතමැතිතුමා. මම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයට ඇවිල්ලා මම තරම් කරපු මැතිවරණ ගණනාවකම මට නාම යෝජනා දීමේ නාම යෝජනා පත්‍රය අසංකරේ දීමු ජරතමැතිතුමා. මේ ගෞරවනීය සභාවට ඇවිල්ලා මං අවුරුදු 25ක් වෙනවා අඛණ්ඩවම. ඒ 94 මම මේ ගෞරවනීය සභාවට එන වෙලාවේ මගේ නාම යෝජනා පත්‍රය පළමු අසංකරේ 94 දී දීමු ජරත්න හිටපු අගමැතිතුමා. ඒ නිසා මගේ දේශපාලන ජීවිතයේ අවුරුදු 25ක් වෙච්ච මේ පාර්ලිමේන්තු දිවියෙත් ඒ මුල් පියවර තබන්නට මගේ දේශපාලන දිවියේ ආයන ආයන කියවන්නට මට මඟ පෙන්නපු උදාරතර නායකයෙක් තමයි දීමු ජරත් අගමැතිතුමා. මේ මෑත ඉතිහාසෙත් අපේ පක්ෂයේ විවිධ හැලහැප්පීම් වෙනකොට ඒ හැලහැප්පීම් වලට භාජන වෙච්ච සෑම කණ්ඩායමක් සමගම සාකච්ඡා කරලා දීමු ජරත් අගමැතිතුමා ඒ හැම කොටසක්ම ඒකරාශී කරන්න එකතු කරන්නට මහත් වූ වෙර වීරිය දක්වපු නාදරි නායකයෙක්. ඒ කණ්ඩායම් වල වෙන් වෙච්ච උදවිය හැමදාම උත්සාහ කළේ දීමු ජරතමතුමා හම්බෙලා එතුමාගේ ආවාද අරගෙන එතුමාගේ උපදෙස් මත කොහොමද එකතු කරන්නේ කියන කාරණයට මුල පුරන්න. මේ පක්ෂය මේ පක්ෂයේ මෑත ඉතිහාසයේ අපේ පක්ෂයේ වෙච්ච අපේ පක්ෂය අබැදී ලක් වෙච්ච හැම අවස්ථාවකම එකතු කරන්නට වෙර වීරිය දක්වපු කෙනෙක් හැටියට මමත් පුද්ගලිකවම එතුමාගේ ආවාද උපදෙස් ලබාගෙන තිබෙනවා. මේ පක්ෂයේ එකතු කිරීමේ කාරණයට මුල පුරන්න. ඒ නිසා අද ගෝඨාභය රාජපක්ෂ අපේ ආදරණීය ජනාධිපතිතුමා ජනාධිපති වෙලා ඒ ජනාධිපති වෙලා මේ අලුත් ආණ්ඩුව අරගෙන යන වෙලාවේ ඊළඟට පාර්ලිමේන්තු මැතිවරණයට අපිට මුහුණ දෙන වෙලාවේ එතුමා තවදුරටත් යුතුයතුමා හිටියා නම් මේ සමගිය ශක්තිමත් කරමින් තහවුරු කරමින් ගෝඨාභය රාජපක්ෂ අලුත් ජනාධිපතිතුමාගේ වැඩපිළිවෙල ශක්තිමත් කරන්නට එතුමාට උපදේශක මට්ටමින් සහ ක්‍රියාකාරී වුණත් එතුමා වයසට ගියත් එතුමාට අපිට විශාල සහයෝග දෙන්න හැකියාව තිබුණා. ඒ නිසා එතුමාගේ අභාවය මම හිතනවා අලුත් ජනාධිපතිතුමාටත් එතුමාට එතුමාගේ ජීවිතයේ නිසිතන පක්ෂයට ලබලා කටයුතු කරපු අපේ හිටපු ජනාධිපති වර්තමාන අග්‍රමාත්‍ය මහින්ද රාජපක්ෂ මැතිතුමාට මම හිතනවා විශාල පාඩුවක් අපේ මුළු ප්‍රගතිශීලී කණ්ඩායමට විශාල පාඩුවක්. ඒ නිසා අපි මේ වෙලාවේ ඒ එතුමාගේ පාඩුව මම දන්නවා මකා ගන්න බැරි පාඩුවක්. නමුත් එතුමාගේ ආදරණීය පුත්‍රරත්නය අනුරාධ ජයරත්න අපේ පාර්ලිමේන්තු මන්ත්‍රීතුමා ඉතා තරුණ වියේදීම දේශපාලනයට පිවිසිලා දීමු ජයරත්න අගමැතිතුමාගේ අඩිපාරේ යමින් මේ අපේ පක්ෂය තුළ අපේ ප්‍රගතිශීලී පිළ තුළ ඒ තරුණ නායකෙක් හැටියට අත්දැකීම් සහිත සමහර නායකයන් වගේම කටයුතු කරන බව අපිට පේන්න තිබෙනවා. ඒ මම හිතනවා තමාගේ පියාගෙන් ලැබිච්ච ඒ දේශපාලන අත්දැකීම් අනුව වෙනට ඕනේ. ඒ නිසා මේ වෙලාවේදී දීමු ජරත් මැතිතුමාගේ ගුණ එතුමාගේ දේශපාලන දිවියෙන් අපේ ජීවිත ඇතුල් කරගන්න ඕන කාරණා කියන්න ගියොත් මම හිතනවා අද එළි වෙනකන් කතා කරන්න හැකියාව තිබෙනවා. ඒ නිසා මම වැඩියෙන් එතුමාගේ ඊට වඩා ගුණ ගායනා කරන්න යන්නේ නැහැ. මේ වෙලාවේ එතුමීගේ එතුමාගේ ආදරණීය බිරිඳටත් එතුමාගේ ආදරණීය දියණියන්ටත් ඒ වගේම එතුමාගේ සදාතරණීය පුත් අපගේ මිත්‍ර අනුරාධ ජයරත්න අපේ මන්ත්‍රීතුමාටත් මගේ පවුලේ පෞද්ගලික ශෝකයත් ඒ වගේම බදුල දිස්ත්‍රික්කයේ ප්‍රගතිශීලී ජනතාවගේ ශෝකයත් පුදු කරමින් මගේ හිත දීමු ජයරත්න අගමැතිතුමාට නිවන් සැප ලැබේවා කියලා ප්‍රාර්ථනා ඉඩ දෙන්නේ නැත්තේ මම පුතග්ජන මිනිසෙක් හැටියට මම කල්පනා කරනවා දීමු ජයරත්න අගමැතිතුමා වගේ උදවිය නැවත අපේ සමාජයේ ඉපදිලා නැවත අපේ පක්ෂය තුළ එතුමා අවුරුදු ගාණක් කරපු මෙහෙ කරන්නට එතුමාට හැකියාව ලැබෙන්න ඕන කියලා. ඒ නිසා අපේ පක්ෂයට බැරි කාලෙත් විශේෂයෙන්ම බර ඇදලා අපේ පක්ෂය ඉදිරියට ගේන්න කටයුතු කරපු ඒ වගේම ප්‍රගතිශීලී පිල් මේ රටේ ඒකරාශී කරන්න හැමදාම ඉහළින්ම කටයුතු කරපු කවදාවත් තමන්ගේ දේශපාලනය තුළ ජාතිවාදය ගාවා ගන්නේ නැතුව සිංහල දෙමළ මුස්ලිම් සියලු දෙනාම සමග අපේක්ෂා කරපු ඉතාම දයාබර ආදරණීය ආදර්ශමත් නායකයෙක් අපේ මිංගල වෙලාවේ එතුමා නැවත අපාතර ඉපදිලා අපට ඒ නායකත්වය ලබා දෙන්නට හැකියාව ලැබේවායි ප්‍රාර්ථනා කරමින් මානිහන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි මෑත්තුමනි. ඊළඟට ගරු හාරිස් මන්ත්‍රීතුමා.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. ගෞරව සභානායකර් අවர்களே, இந்த நாட்டின் முன்னாள் பிரதமராக இருந்த டிஎம் ஜெயரத்ன அவர்களை மறைவையொட்டி நடைபெறுகின்ற இந்த அனுதாப பிரேரணையில் ஸ்ரீலங்கா முஸ்லிம் காங்கிரஸின் சார்பில் சில விடயங்களை பேச விரும்புகின்றேன். முன்னாள் பிரதமர் டி என் ஜெயரத்ன அவர்கள் இந்த நாட்டில் 32 வருடங்கள் பாராளுமன்ற உறுப்பினராக இருந்தவர். அதே நேரம் அவர் பாராளுமன்ற உறுப்பினராக கம்பளை தொகுதியில் அவர் தன்னுடைய அரசியல் அவருடைய அந்த பாராளுமன்ற வாழ்க்கை ஆரம்பித்தவர். கம்பளை தொகுதியை எடுத்துக்கொண்டால் அங்கு சிங்கள தமிழ் முஸ்லிம் மக்கள் வாழ்கின்ற ஒரு பள்ளின தொகுதியாகும். அந்த தொகுதியில் சகல சமூகங்களை குறிப்பாக முஸ்லிம் சமூகம் தமிழ் மக்களிடத்தில் அன்பு செலுத்தி எல்லோரையும் ஒரு தாய் பிள்ளை போல் கட்டி அணைத்த ஒரு தலைவர் அவர். குறிப்பாக அவரை எனக்கு 1994 எனக்கு தெரியும் என்றால், அன்று எங்களுடைய ஸ்ரீலங்கா முஸ்லிம் காங்கிரஸ் ஸ்தாபக தலைவர் மருகம் அஷ்ரப் அவர்கள் அந்த 94 பொதுத் தேர்தலில் பொதுஜன பெரமுனவின் செயலாளர் பொதுச் செயலாளர் என்ற அடிப்படையில் டி எம் ஜெயரத்ன அவரிடம் பல சுற்று பேச்சுவார்த்தைகளில் கலந்து கொண்டிருந்தார். அப்பொழுது எங்களுடைய தலைவர் அவர்கள் இவருடைய பிரத்திய குணாம்சங்கள் சம்பந்தமாக நல்ல பண்புகள் சம்பந்தமாக கட்சி உச்சப்பீடத்தில் பலமுறை கூறியிருக்கின்றார். ஸ்ரீலங்கா முஸ்லிம் காங்கிரசுக்கும் பொதுஜன பெரமுனவுக்கும் இடையிலான தேர்தல் உடன்பாடுகள் ஏனைய நிர்வாக ஒழுங்குமுறைகள் மிக சமயோசிதமாக நல்லுறவின் அடிப்படையில் அந்த உறவை கட்டியளிப்பதற்கு மிக முக்கிய பங்குதாரராக இருந்தவர் முன்னாள் பிரதமர் டி என் ஜெயரத்ன அவர்கள். அது மட்டுமல்லாமல் விவசாய அமைச்சராக இந்த நாட்டின் விவசாய அமைச்சராக வந்தபொழுது நான் குறிப்பாக எனது தந்தையார் அம்பாறை மாவட்டத்தில் பெரும் விவசாயியாக இருந்தவர். 94 வரை இந்த நாட்டின் விவசாயிகள் குறிப்பாக அம்பாறை விவசாயத்துறையில் பெரும் பங்காற்றுகின்ற ஒரு மாவட்டமாகும். அந்த மாவட்டத்தில் விவசாயிகள் 94 வரை அவர் விவசாய அமைச்சராக வரும் வரையும் தங்களுடைய பொருட்களுக்கு சரியான விலையில்லாமல் நஷ்டத்தில் தங்களுடைய வாழ்க்கையை கடத்தி கொண்டிருந்தனர். இவர் விவசாய அமைச்சராக வந்த பின்பு குறிப்பாக நெல்லுக்கு உரிய விலையினையும் அவர்களுடைய விவசாயத்துக்கு தேவையான பல்வேறு நலத்திட்டங்களை செய்தன் ஊடாக விவசாயியுடைய வாழ்க்கையில் ஒரு புத்துணர்ச்சியை ஏற்படுத்திய ஒரு தலைவர் டி என் ஜெயரத்ன அவர்களால். அது குறிப்பாக அவருடைய காலத்தின் பின்புதான் இந்த நாட்டில் விவசாயத்துறையில் ஒரு மறுமலர்ச்சியை ஏற்பட்டது என்பதை நான் இங்கு குறிப்பிட்டே ஆக வேண்டும். அது மட்டுமல்லாமல் அவர் இன்னும் பல அமைச்சுகளை பொறுப்படுத்தியிருந்தார். அந்த அமைச்சர்கள் ஊடாக இனபேதம் பாராமல் இந்த நாட்டு மக்களுக்கு சேவையாற்றிய பெருந்தலைவர். குறிப்பாக யுத்த காலம் இடம்பெற்ற சூழ்நிலையிலும் இந்த நாட்டில் வாழ்கின்ற சகல மக்களை குறிப்பாக சிறுபான்மை தமிழ் முஸ்லிம் மக்களை அரவணைத்து செல்கின்ற அவர்களுடைய மன எண்ணங்களை ஏற்றுக்கொண்டு மிகவும் அவர்களை மிதவாதமாக இந்த நாட்டில் சமாதானத்தை கட்டியெழுப்ப வேண்டும், இந்த நாட்டில் சகல இனங்களும் ஐக்கியமாக வாழ வேண்டும் என்பதற்காக குரல் கொடுத்த ஒரு தலைவர் தான் முன்னாள் பிரதமர் டி என் ஜெயரத்ன அவர்கள். குறிப்பாக 2010 முன்னாள் ஜனாதிபதி மஹிந்த ராஜபக்ச அவர்கள் அவருடைய நீண்டகால ஸ்ரீலங்கா சுதந்திர கட்சிக்கு ஆற்றிய பங்களிப்புக்காக அவர் சிரேஷ்ட உறுப்பினர் என்ற ரீதியில் முதல் நீண்ட காலத்துக்கு பின்பு நாட்டின் உயர் பதவியான பிரதமர் பதவியினை கௌரவ டி என் ஜெயரத்ன அவர்களுக்கு வழங்கி அந்த 5 அவர் பிரதமராக இருந்தபொழுது நாங்கள் இந்த பாராளுமன்றத்தில் அங்கத்துவமாக இருந்து அவர் பிரதமர் என்பதற்கு அப்பால் ஒரு தந்தை போன்று எங்களுடைய கோரிக்கைகளை செவிசாய்த்து அவர் எங்களுடைய தொகுதி மக்கள் மாவட்ட மக்களுக்கு தேவையான உதவிகளை செய்த ஒரு பெருந்தலைவர் அவர். இனி அவருடைய இழப்பு என்பது இன்று நாட்டில் ஒரு பெரிய இழப்பாக நாங்கள் பார்க்கின்றோம். அதுவும் குறிப்பாக இப்பொழுது இருக்கின்ற சூழ்நிலை இன்று குறிப்பாக நாட்டில் இன ஐக்கியத்துக்காக பேசுகின்ற நிலைமை குறைவடைகின்ற ஒரு சூழ்நிலையில் அவருடைய அந்த அவருடைய செயற்பாடுகள் இன்று இளம் தலைமுறைக்கு ஒரு முன்னுதாரணமாக இருக்க வேண்டும். அதே நேரம் இவ்வாறு பிரதமர் அவர்கள் முன்னாள் பிரதமர் அவர்களுக்கு துயர அவருடைய இழப்பில் துயருகின்ற அவருடைய குடும்பத்தவர்கள், குறிப்பாக அவருடைய மகன் பாராளுமன்ற உறுப்பினர் அனுராதா ஜெயரத்னா அவர்கள் இங்கிருக்கின்றார்கள். அவருக்கும் அவருடைய ஏனைய குடும்ப அங்கத்தவர்களுக்கும் ஸ்ரீலங்கா முஸ்லீம் காங்கிரஸ் தலைவர் கௌரவ ரவுப் ஹக்கீம் சார்பிலும், கட்சியின் ஏனைய பாராளுமன்ற உறுப்பினர்கள் குறிப்பாக முஸ்லீம் சமூகத்தின் சார்பிலும் எனது அனுதாபத்தை தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். அதே நேரம் இன்று மத்திய கிழக்கில் குறிப்பாக ஈரானிய இராணுவ தளபதி காசிம் சுலைமான் கொல்லப்பட்டது ஒரு நாட்டின் ஒரு இராணுவ உத்தியோகபூர்வ தளபதி என்று அமெரிக்க மிக மோசமான முறையில் கொலை செய்ததன் ஊடாக இன்று மத்திய கிழக்கில் ஒரு பதட்டமான சூழ்நிலை ஏற்பட்டு வருகின்றது. இது மிக முக்கியமாக கவலை அளிக்கின்ற விடயம் வாரான மிளைச்சித்தனமான சட்டத்துக்கு புறம்பான செயற்பாடுகளை அமெரிக்கா செய்வதையிட்டு இந்த இடத்தில் கண்டித்து மீண்டும் டிஎன் ஜெயரத்னா அவர்களுக்கு அவர்களுடைய மறைவுக்கு அனுதாபம் தெரிவித்து விடைபெறுகின்றேன். நன்றி.
தேங்க்யூ ஆனரபிள் கரு சுசாந்த் பஞ்சநேயமா.
கரு கதாநாயகத்துவனி திமு ஜெயரத்ன ஹிட்டபு அகமெத்துமா மட்ட அந்த லபுனே விசேஷம் மம எக்ஸத் ஜாத்திய பக்ஷே இந்தலா ஸ்ரீலங்கா நிதாஸ் பக்ஷேட்ட ஜெதாஸ் ஹை ஹத்தாய் ஜாஹத்தன்டிட்ட சம்பந்து நாம மம எத்துமாகி கிராமிய ஆர்த்திக் கட்டியுத்து நியோஜமத்திவரையா விதியட்ட எத்துமாவ உணகையிலா எத்துமா தெக்க கதா கராம எத்துமா கிவ்வா அமாத்தியான்சே தீன்னே நுவர கிஹில்லா மட்ட வெட்டடிக்க கரகன இந்த மம முன ஹேத்து அக்னிசாவக்கத் அத்தகாண்டினே ஒபுத்துமா ஏ வெட்டிக்கரான் கேள் ஏ அணுவ அகமெத்துமா கவதாக்கத் ஏ பேராதேனிய திபிச்ச கிராமிய ஆர்த்திக கடுத்து அமாத்தியான்சே தாவினே எத்துமாகி மெத்தினிய ஒன்னாங் மே ஹிட்டபு காரிடம தெதுமதாவ கையில் அண்டதி எதுமா சம்பூர்ணம் நிதாச துன்னா பரணத நாயகிய கட்டியிட்ட எதுமாகே கட்டையுத்து நியம நாயகிய கட்டியிட்ட பரணத விசால கிருஹஸ்த தேசபாலனிய கட்டியிட்ட சேலு தே லபாதுன்னமட்ட ஏ லபாதுன்னா கிவம மாச ஹயக் வகை கெட்டி கால் சீமாவாக் வட்டி இன்னடபுனே இஸ்லாம கதாநாயகத்துவனி மில்லியன பணாக் துன்ன ரத்தமல டிஸ்ட்ரிக்ட் வடகரன் ஈட பசி மில்லியன இக்கசி ஹத்தனாமே அக்டபா துன்னா ஏம ரத்தமல டிஸ்ட்ரிக்டே ஏ ஜனதாவட்ட ஏ அவசியக்கன சேவே மட்ட சத்ஜாத்திய பக்ஷிங் ஸ்ரீலங்கா நிதாஸ் பக்ஷ ஆண்டு கிஹில்ல வடகரன் லபின கொட்ட ஏக பிரதிபாலியாக் கட்டியில் தமாய் மட்ட அத திருகுணாமல டிஸ்ட்ரிக்டே மன்சூரியா வெண்டத் வாசனாவ லபுனி முகத மட்ட எதா ஏ வடகரன் எனக்கொட்ட முதல் கொஹெந்த எண்ணிக்கைனுக்க அப்பே அனித்தாயிட்ட பிரச்சனையாக்கலா கோஹமனிக்கெல்லாம் மட்ட டிரான்ஸ்ஃபருக்கு ஹம்புனா அனகிர பலாத்தம் அப்ப ஏகத் ஏ அகமெத்துமா மட்ட அது ஏ கர இதா ஹிட்டபு அகமெத்துமா கருப்பு உதாரிசா தமாய் மட்ட அது ஏ அவஸ்தா லபில அது மட்ட திருகுணாம டிஸ்ட்ரிக்டே சிங்கள மந்திரிவரே ஹட்டியட்ட பார்லிமெண்ட் இல்லை ஜனதாவோட வடக்கலன்னு லபிதத்தின் இது மேகதமாய் நியம நாயகத்தே இது மேவா அனித் ஆயிட்ட தங்கின் ஆயிட்ட ஆதர்ஷேட்ட கதையுத்துய் இது தனத்துரு லபுனம ஏ தனத்துரு வலிங் கொஹமத வட கண்ணு கியனுக இது நிசா மங்க விசேஷம் எத்துமாட்ட வகே அப்பே அனித் நாயக்கின்றத் ஏ ஆதர்ஷே கண்ணு கியனம விசேஷம் மதக்கிறது நகமதி இதுமா திபிச்ச தேச பாலன பரணத்தபாவே சகோகி வடகரணக பிளிபந்த ஏதுனிங் எதுமா பெண்ணுவா விசேஷம் எதுமா ஸ்ரீலங்கா நிதாஸ் பக்ஷ சக்திமத் கரண ஹத்தே ஹத்தே லபபு யம் பராஜயன் அபியச பிரஷ்ன கொடுக்கணும் எதுமா மெதி அத்துனா எதுமா மாச கானக் ஹிரே பவா சிரின்னட சிதுனா விசேஷம் ஸ்ரீலங்கா நிதாஸ் பக்ஷி அர்புத அத்திவித்த அவஸ்தாவில் எதுமா விசால வசியங் ஏமா සමතයකට පත් කරන්න තමයි කටයුතු කරේ ඩිලාන් පෙරේරා අපේ මන්ත්‍රීතුමා කිව්වාගේ මට එතුමාත් එක්ක ඉන්නකොට නිකන් ඔය හැමදාම හැන්දෑවට අඹුලුවාට ගියන් පස්සේ කතා කරමින් ඉන්නවා හැන්දෑවේ ඒ ඉන්නකම කියනවා පරණ සිද්ධීන් එක සැරයක් කිව්වා එහේ හිටියා ගලගෙදර සමරකෝන් කියලා සංවිධායකතුමෙක් අපේ ස්පීමතුමාත් දන්නවා එයයි එතකොට හිටපු ජනාධිපති අතර යම් ගිරසකයක් ඇති වුණාම ඒ ඒකතරින් කැඩෙන්න ගිය සමරකෝන්ලව එහෙම බේරගත්තේ දිමු ජයරත්න අපේ අපෙන් වෙංගිච්ච ගරු අගමැතිතුමා. ඉතින් මේ වගේ විශාල සේවයක් පක්ෂයක් වෙනුවෙන් එතුමා හිටිය තැන වෙනුවෙන් එතුමා කරා. ඒ වගේම 1980 ගණන්වල මට මතකයි දවසක් කිව්වා රාජ්‍ය දොරහට විතර මහින්දානන්ද අපේ ඇමතුමාගේ මෑණියන් ඇවිල්ලා කිව්වා කියලා එතුමාගේ දේශපාලන අනාගතයේ බාර දීලා තියෙන්නේ එතුමාටයි. එතුමා ඒ වෙලාව කියලා තියෙනවා නාවල පිටිය අලුත්ගම ගෙනාට මිස වෙන කාටවත් අයිති නැති බව. ඒවත් එතුමා ඒ අවස්ථාවලදී ප්‍රකාශ කරා. ඒ වගේම එතුමා නිතරම කළේ තමන්ට ලැබිච්ච බලය තුළින් තව කෙනෙක් ගොඩනගන්න නැත්නම් ආරක්ෂා කරන්නයි කපන්න කටයුතු කරේ නැහැ. එතුමා තමන්ගේ බිරිඳට උපදේශක් ගැන බිරිඳ වශයෙන් මාදුටු ඔහු කියලා අපේ යාපා ජයරත්න මහත්මිය ලියූ පොතේ සඳහන් වෙලා තිබුණා. ඒක තමයි මගේ ගෙදර යන එන අයට කෝප්ප දෙකකින් තේ දෙන්න එපා කියලා. අපේ අනුරාධරත් ඒක මතක ඇති අම්මගේ පොත. ඉතින් ඒ වගේම එතුමා ඒ විදිහටම සියලු දෙනාට එක හා සමානව ගරු කළා කටයුතු කරපු නායකයෙක්. ඔහු එතකොට මම හිතන්නේ අනුරාධපුරා ගොඩක් පොඩි. ඉතින් තව දවසක් මේ තව ඉස්පිරිතාලේ ඉන්නකොට මම ගොඩක් අවස්ථාවලදී ඔය 94 මම පාර්ලිමේන්තුව ආපු අලුත හිටපු ගාම්ම දීපූජා රත්න ඇමතුමා ඉස්පිරිතාලේ ඉන්නකොට මට නිකම්ම හිතනවා ගිහින් බලන්න. මම ගිහින් බල්ලා තියෙනවා. ඉතින් බල්ලා ඒක කතා කරලා ඉන්නකොට වෙලක් කරාට ඒක සරයක් කිව්වා මේ පොඩි කාලේ මේ දුව ඇවිල්ලා තාත්තගේ අතේල්ල අනලා තියෙනවා දැන් සනීපයි තාත්තා ගෙදර ගෙනියන්න කියලා. දැන් ඒ නුෂානී ලංකා කියන දුව දැන් වෛද්‍යවරයක්. ඒ වගේම එක කාලයක් තිබ්බා 87-89 කාලේ. ඒ කාලේ හරියට පහුගිය කාලේ තිරුකුණාමලේ තිබිච්ච භීෂණය වගේ අවතන් කඳුරක් වගේ. නමුත් එතුමා මිනිසුන්ව හම්බෙන එක කතා කරන එක මිනිසුන් උදව් කරන එක අතහැරියේ නැහැ. එතුමා විශේෂයෙන්ම කෘෂිකර්මාන්තය දියුණු කරන්න පුදුම උනන්දුවක් තිබුණා. ඉඩම් හිමිකම් පනත ටයිටල් රෙජිස්ට්‍රේෂන් ඇක්ට් එක සම්මත කරන්න එතුමා ලොකු කැපකිරීමක් කරා. ඒ එක්කම රටේ සියලු ඉඩම් අලුතින් මනන්න අවශ්‍ය වුණා. ලෝක බැංකුව ආධාර ලැබුණේ කළමනාකාරීත්වයට විදේශිකයෙක් පත් කරන්න ඕන කියන පදනමින්. නමුත් දීපජාරත්න අපේ හිටපු අගමැතිතුමා කිව්වා මේ ඉඩම් නොවැන්නට කමක් නැහැ. ඒ තොරතුරු එතකොට විදේශිකයන්ට යන්න ඕනේ නැහැ කියන මතය ඉඳලා ඒක කරන්න අවශ්‍ය නැහැ කිව්වා. ඒ වගේම කෘෂිකර්ම අමාත්‍යාංශ වෙනුවෙන් බත්තර මුල්ලේ රජමල් රත්ත පාරේ තියෙන ගොවිජන මන්දිරය හැදුවේ. ඒකට ගොවිජන මන්දිරය කියන නම දැම්මෙත් එතුමා ගොවි ජනතාවට මේ රටේ උපහාරයක් කිරීම සඳහායි. ඒ වගේම එතුමා රටට ඉතුරු කරන්න මිස නැති කරන්න කිසිම අවස්ථාවක් උත්සාහ ගත්තේ නැහැ. එතුමා ඒ වගේම ජලබිඳු තාක්ෂණය ඩ්‍රිප් ඉරිගේෂන් සිස්ටම් ගැන එතුමා ඊශ්‍රායලට ගිහින් ඒ තාක්ෂණය අපේ රටට හඳුනා දෙන්න මුල් වුණා. ඒ වගේම ඊශ්‍රායලට පලස්තීනට ජලය ගන්න ජෝර්දාන් නදියෙන් අපිට ස්වභාවයෙන් ලැබිච්ච වතුර ටික කළමනාකාරීත්වය දාගෙන දුෂ්කර පරාද දියුණු කරන්න ඕන කියලා එතුමා ඒ කටයුත්ත කරේ. ඒ වගේම එතුමා නියෝජනය කර ගම්පොළට දීමුජරත් ඇමතුමා කරන්න බුණ උපරිම දේ කළා. ගම්පොළ ගඟසිරිපුර පිහිටි අඹුලුවා කන්ද අද පූජනීය ස්ථානයක් බවට පත් කරලා තියෙන එතුමාගේ දූරදර්ශී වැඩපිළිවෙළ නිසායි. එතුමත් මට අමාත්‍යාංශින්න කාලේ කිව්වේ මට ඔය අඹුලුවාට කරන්න පුළුවන් උදව්වක් කරන සුසන්ත කියලා තමයි එතුමා කිව්වේ. ඉතින් ඒක ඉදිකර දාගම වී බිස්සක ආකාරයට කරේ. ඒක ගොවිජන සෑය වශයෙන් නම් කළේ ශ්‍රී ලංකා ජයශ්‍රී මහ බෝධිය ශාඛාව මෙහි රෝපණය කළ එකටත් ලොකු වටිනාකමක් එතුමා ලබා දුන්නා. එතුමා අඹුලුවාම පුදබිම විවෘත කරන්න ආසන්නදී මට මතකයි ගෙදර පවත්ව ප්‍රවෘත්ති සාකච්ඡාවේ මමත් හිටියා. ඒක විවෘත කරන්න එතකොට හිටපු අපේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා තමයි එතුමා එන්න හිටියේ. නමුත් මහා විශාල වර්ෂාවක් ඇති ඇටල එදා එතුමාට එන්න අවස්ථාව ලැබුණේ. එදා එතුමා කිව්වා මම දැන් සම්පූර්ණ මිනිහෙක් කියලා ඒ අම්බලුවාව කරු කතා නැගතුමනි එතුමා අවසන් කරන් පස්සේ. ඉතින් එක්සත් ජාතීන්ගේ 20 අවුරුද්ද නම් කරලා තිබුණේ කඳු වර්ෂය හැටියට. ඒ අවුරුද්දේ හොඳම සංවර්ධන කන්ද හැටියට තියෙන්නේ අම්බලුවාව කන්දයි. ඉතින් දීමු ජයරත්න ඇමතුමාට 2005 මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ ආණ්ඩුවෙන් ලැබුණු තැබෙනා විදුලි සංදේශ උද්දට සංවර්ධන අමාත්‍යාංශය ඒකේ වැඩබාර ගන්න එතුමා කිව්වේ අපේ රටේ තාක්ෂණික දියුණුවක් ඇතත් තාක්ෂණයේ හුලඟවත් වැඩිච්ච නැති ගම්මා තාමත් තියෙනවා කියලා. එතුමාගේ මේ කරපු සේවය පිළිබඳව විශේෂ වශයෙන් අද එතුමාගේ එහෙම සේවය ඉදිරියට ගෙනියන්න අපේ අනුරාධ ගරු මන්ත්‍රීතුමා කටයුතු කරනවා. එතුමා අපිත් එක්ක එක්කව වෙලා නොයෙක් විපර්යාසයන් වලට නොබියෝ මුණ දුන්න මන්ත්‍රීවරයෙක්. අද එතුමාට ඒ ශක්තිය ගරු හිටපු ඇමතුමා අගමැතිතුමාගේ තීන විත්ති අපි හොඳාකාරව දන්නවා. එතුමාට අපි සුබ ප්‍රාර්ථනා කරනවා අනාගතයේ තමන්ගේ පියා ගිය අඩිපාරේ ගිහිල්ලා කෙලින් වැඩ කරලා ඒ තියෙන ඉලක්කයට එතුමාට යන්න සුබ ප්‍රාර්ථනා කරන අතර එතුමාගේ මෑණියන්ට ඒ වගේම ඒ දුවලත් ඒ සියලු දෙනාටම මගේ ත්‍රිකුණාමල දිස්ත්‍රික්කයේ ජනතාවගේ ශෝකය ප්‍රකාශ කරමින් දීපු ජනරත් හිටපු අගමැතිතුමාට නිවන් සුවත් වේවා කියලා මම ප්‍රාර්ථනා කරමින් මගේ මේ වචන ටික අවසන් කරනවා. ස්තුතියි.
බොහොම ස්තුති ගරු මැතිතුමනි. ඊළඟට ගරු ලක්කී ජයවර්ධන මැතිතුමා.
ගරු කථානායකතුමනි, මධ්‍යම කඳුකරේ ඓතිහාසික ගංගසුරපුර ප්‍රදේශයේ සුන්දර වූ දොළුව ගම්මානයෙන් ගම්සභා නියෝජිත වශයෙන් කටයුතු කරමින් ඒ වගේම එම ගම්සභාවේ කඳුකර පාලකෝරලේ ගම් සභාපති විදියට 1908 පත්වෙලා දේශපාලන අත්පොත් තබලා 1978 ගම්පල මැතිවරණ කොට්ටාසයෙන් තරඟ වැදිලා පාර්ලිමේන්තුවට පිවිසිලා ඒ වසර අතක කාලය තුළ ගම්පල ප්‍රදේශයට විශිෂ්ට ගණයේ සේවාවක් ඉටු කර එන් කලකොට පසු 1989 මානව දේශික පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් විදියට මේ උත්තරීතර සභාවට පිවිසිලා මේ රටේ ප්‍රධානතම අමාත්‍යාංශ ගණනාවක් දරමින් රටට ජාතියට සමාජයට ශාසනයට විශිෂ්ට ගණයේ සේවාවක් ඉටු කළ අද්විතීය දේශපාලන නායකයෙක් විදියට මම හිතන්නේ කෘතාර්ථ දේශපාලඥයෙක් විදියට වැඩ කළා. මම දැන් අවුරුදු 23ක් පාර්ලිමේන්තුවේ කටයුතු කරපු හිටපු අග්‍රාමාත්‍ය දිමු ජයරත්න මැතිතුමාගේ අභාවය පිළිබඳ ශෝකේ පළ කරන්නේ දැඩි සංවේගය. එතුමා අවුරුදු 23ක් මේ පාර්ලිමේන්තු ජීවිතය තුළ මේ රටට කළ සේවාව අනභිභාවනීයයි කියන එකයි මගේ විශ්වාසය. එතුමා මම හිතන්නේ මාජනය වෙනුවෙන් කැප වුණ ජනතා නායකයෙක් විදිහටයි මම දකින්නේ. දීර්ඝ කාලයක් දේශපාලනේ නිල්ලා විශේෂයෙන්ම වර්තමාන දේශපාලඥයන්ටත් ආදර්ශමත් දේශපාලන ගමනක නියලුණ එතුමා සැබවින්ම මම හිතන්නේ සැබෑ මානවිතවාදියෙක් විදිහට අපි දකිනවා. 1970 ගණන් වල මම හිතන්නේ මානවර ප්‍රදේශයේ වීර චරිතයක් එතුමා රඟපෑ කෙරුවා. විශේෂයෙන් කිසි කෙනෙකුට බයසක නැතුව රටේ අගමැතිතුමිය සමග පවා වාද විවාදවලට ලක්වෙමින් ගම්වල ජනතාවගේ අවශ්‍යතාවයන් වෙනුවෙන් විශාල කැපවීමක් කරපු නායකයෙක්. මම මේ සභාවේ අද කියවුණා එතුමා ජනතාව වෙනුවෙන් කොයි ආකාරයේ සේවා කළාද කියන එක. මම හිතන්නේ ඉඩම් බෙදා දීම ගැන හොඳ ඉතිහාසයක් එතුමාට තිබෙනවා. ලනුවෙන් මැනලා ලනුවෙන් හැදලා තමයි ඉඩම් නැති අයට ඉඩම් ලබා දුන්නේ. මාජන සේවයට එතුමා ඒ ආකාරයට කැප වුණා. මම හිතන්නේ රටේ නීතියට වඩා එහැංගිල්ල ජනතා සේවය කරන්නට නිරතුරුවම කැප වුණ නායකයෙක් විදිහට අපි එතුමා දකිනවා. එතුමා මම හිතන්නේ අභාප්‍රාප්ත වෙලා දැන් ඉතා කෙටි කාලයක් ගත වුණත් එතුමා කළ සේවාව මල්තන් මෙරට ජනතාවට සදාන ස්මරණ පවතිනවා කියන විශ්වාසය අපිට තිබෙනවා. දිමු ජයරත් මැතිතුමා මෙතන කෘෂිකර්ම අමාත්‍යවරයා විදිහට කටයුතු කරද්දී මෙරටේ වගා සංග්‍රාමයක් ඇති කරන්න ඕන කියන එක මතක් කරමින් විශේෂයෙන්ම පුරංගෝ කුඹුරු අස්වද්දන්නට විශාල කැපවීමක් කටයුතු කළා. අපේ පළාත් තුළ පුරංගෝ වෙච්ච තිබු කුඹුරු සංවර්ධන කළා වගා සංග්‍රාමයක් මෙරටේ දියත් කරන්න එතුමා කටයුතු කළා. ඒ වගේම බුද්ධ ශාසන අමාත්‍යවරයා විදිහට ඒ වගේම ශාසනයට විශාල ගණේ සේවාවක් හිටු කරන්න කටයුතු කළා. එතුමාට ලැබුණ හැම අමාත්‍යංශයකින්ම විශාල වැඩ කොටසක් කරන්න එතුමා ක්‍රියා කළා කැප වුණා කියන එක මතක් කරගන්න. විශේෂයෙන්ම රැකියා ව්‍යුක්තිකයන්ට රැකියා ලබා දෙන්න එතුමා නිරතුරුවම කටයුතු කළා කියන එක අපි දැක්කා. මේ අවුරුදු 33ක් තුළ එතුමා පාර්ලිමේන්තු කාලය තුළ විශාල ගණේ සේවාවක් කළා. විශේෂයෙන්ම එතුමා මෙරටේ අගමැති බවට පත් වුණා. ශ්‍රී ලංකා ප්‍රජාතන්ත්‍ර සමාජවාදී ජනරජයේ අගමැති තනතුර මා හිතන්නේ මධ්‍යම පළාතේ මධ්‍යම කඳුකරයට ලැබුණේ සීමිත අවස්ථා ගන්නක් තියෙනවා. ඒ සීමිත අවස්ථාවක මම හිතන්නේ දෙවන අවස්ථාව තමයි මෙතුමට ලැබුණේ. හිටපු ජනාධිපති දීප විජේතුංග මැතිතුමත් මධ්‍යම පළාතේ කෙනෙක් විදිහට අගමැතිකම දරන්න පුළුවන් වුණා. මෙතුමටත් ඒ අවස්ථාව ලැබුණා. මම හිතන්නේ මෙතුමා කිසිම අවස්ථාවක අගමැතිකම ඉල්ලපු කෙනෙක් නෙවෙයි. මෙතුමට ඒක නිරතුරුව ලැබුණා. අගමැතිකම ඉල්ලපු අයට නොලැබිලා නොඉල්ලු තීමු ජයරත් මැතිතුමටත් අගමැතිකම ලැබිලා මම හිතන්නේ අවුරුදු 5කට ආසන්න කාලයක් ඒ තනතුරේ සේව කටයුතු කරමින් මෛදන රටට හොඳ ආදර්ශයක් ලබා දුන්නා කියන එක අපි දකිනවා. එසේ වන් නායකව අභාව ප්‍රප්තිම අපිට විශාල පාඩුවක් රටට පාඩුවක්. නමුත් මරණේ පොදු ධර්මතාවයක්. ඒ ධර්මතාවයට එතුමා ලක්ුණත් එතුමා කළ ඒ හොඳ මෛදන මේ රටේ සදාකාලික පවතිනවා කියන විශ්වාසය අපිට තිබෙනවා. විශේෂයෙන් එතුමා අද අපාතර නැතත් මේ අවස්ථාවේ අපේ ජ්‍යෙෂ්ඨම දේශපාලනඥයාගේ ජීවමාන රූපකාය මේ වෙනුවට සදාටම වීලි ගොස් ඇතත් එසවුවද එතුමා ගම්පල අඹුලුවාවේ ගිරිසිකරය මත ඉදිකර ඇති සර්ව ආගමික සිද්ධස්ථානය සහ ජෛව විධත්ව සංකීර්ණයේ නෙත ගැටෙන සෑම අවස්ථාවකදීම තීමු මැතිඳුන්ගේ රූපකාය කවරකුටුවද මත කෙටෙනවා කියන එකයි මගේ විශ්වාසය. නිසා එතුමා කළ සේවාව අපි සදානුස්මරණය කරන වගේම එතුමා අගේ කළ යුතු දේශපාලනඥ කියන එකත් මතක් කළ යුතු වෙනවා. එතුමාගේ දේශපාලනක මම ඉදිරියට ගෙන යන්න මම හිතන්නේ එතුමාගේ පුත්‍රත්වයේ මේ පාර්ලිමේන්තු නියෝජනය කිරීම කටයුතු කරනවා. ඒක අපිට සතුටක්. විශේෂයෙන් එතුමා හිටපු නියෝජ්‍ය අමාත්‍යවරයෙක් විදිහට පසුගිය කාලේ අපේ රජයේ රටට කටයුතු කළා. එතුමා ඒ කළ සේවාව අපේ රටේ අපේ පළාතේ ජනතාවට ඉදිරියට ගෙන යන්නට එතුමාට ශක්තිය ධෛර්ය වාසනාව ලැබේවා කියලා අපි ප්‍රාර්ථනා කරනවා. ඒ නිසා හිටපු අගමැති දීමු ජයරත් මැතිතුමා කළ සේවාව කරන්නට පුළුවන් එවන් දේශපාලන පුත්‍රයෙක් සිටීමත් වැදගත් කියන එකත් මතක් කරමින් එතුමාගේ ගමනට ආශිර්වාද කරනවා. ඒ වගේම එතුමාගේ අභාවය පිළිබඳ ශෝක වෙන එතුමාගේ ආදරණීය බිරිඳ ඒ වගේම අනුලා ජයරත් මැතිණිය ඒ වගේම දිනවරුන් දෙපළ ඇතුළු බෑනාවරුන්ට අපේ ශෝකය පළ කරන අතර විශේෂයෙන්ම මානවර දිස්ත්‍රික්කයේ ජනතාවගේ ශෝකයක් මේ උත්තරීතර සභාව අමුවත ලැබමින් අභාප්‍රාප්ත හිටපු අග්‍රාමාත්‍ය තීමු ජයරත් මැතිතුමාට උතුම් වූ අමාමාන්‍යවංශ වූ ප්‍රාර්ථනා කරමින් මම
නවතිනවා. ස්තුතියි.
ගරු කථානායකතුමනි, අභාප්‍රාප්ත අපාත්‍රින් වියවුණු හිටපු අග්‍රාමාත්‍ය ගරු තීමු ජයරත්න මැතිතුමාගේ ශෝක යෝජනාව සම්බන්ධයෙන් මම ප්‍රථමයෙන්ම එතුමන්ගේ දයාබර බිරිඳට, පුතුණුවන්ට, දියණියන්ට ඇතුළු පවුලේ සියලු දෙනාට මගේ බලවත් සංවේගය මේ අවස්ථාවේදී ප්‍රකාශ කර සිටිනවා. දිමු ජයරත්න මැතිතුමා ඉතාම ආඩම්බරෙන් අවසන් හුස්ම හෙළනකන් කියපු කතාවක් තමයි මම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ ආරම්භක සාමාජිකයෙක් කියලා. අංකය 13. සාමාන්‍යයෙන් අපේ ජනවහරේ කියනවා 13 අංකය නපුරුයි. නමුත් අංක 13 ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ සාමාජික අංකයේ තිබුණු දීමු ජයරත්න මැතිතුමා පරමායුෂ ආයු වළඳලා මේ පාර්ලිමේන්තුවට 1970 ඊට පෙර ගම් කාර්ය සභාපතිවරයෙක් හැට්ට කටයුතු කළා. පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් හැට්ට පාර්ලිමේන්තුවට ඇවිල්ලා එතුමා දෙදස් දහය වෙනකම් දෙදස් දහය වෙනකම් මේ පාර්ලිමේන්තුව නියෝජනය කළා. පහළ වෙනකම් අවුරුදු 40ක වැනි කාල සීමාවක් දශක හතරක්. ඒ වගේම එතුමා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ නියෝජනය කරමින් 1977 ඊට පෙර තිබූ සමගි පෙරමුණු ආණ්ඩුව පරාජය වීමෙන් පස්සේ නැවත බලයට ඒම සඳහා ප්‍රගතිශීලී බලවේගය පොදු ජන එක්සත් පෙරමුණ නිර්මාණය කිරීමේ විශාල කාර්යභාරයක් ඉටු කළා. පෙරටේ වාමාංශික දේශපාලන පක්ෂ සියල්ල ඒකරාශි කරගෙන එදා සිරිමෝහ බණ්ඩාරනායක මැතිනියගේ නායකත්වය. එනිසාම එතුමා පොදු ජන එක්සත් පෙරමුණේ ප්‍රධාන ලේකම් ධුරයට පත් වෙලා එතුමා අභහප්‍රාප්ත වෙනකන් පොදු ජන එක්සත් පෙරමුණ පුටුව ලකුණ එතුමා ප්‍රධාන ලේකම් ධුරය දැරුවා. මම 1991 අත ලකුණෙන් තරම් කළ තමයි කෝට්ටේ නගර සභාවට උපසභාපතිවරයාට පත් වුණේ. 1993 ඊළඟ අවුරුදු දෙකේදී එදා පළාත් සභා මැතිවරණයට බස්නාහිර පළාත් සභාවේ මම නාමයෝජන සඳහා අත්සන් කළේ පුටුව ලකුණයට පොදු ජන එක්සත් පෙරමුණේ. එතකොට ප්‍රධාන ලේකම් හැට අපේ නාම යෝජනා සහතික කළේ විමුජරත්න මැතිතුමා. එතුමා එදා සිට 2004 දක්වා මෙරටේ ප්‍රගතිශීලී කඳුරේ සෑම මහමැතිවරණයක් ජනාධිපතිවරණයක් පළාත් සභා මැතිවරණයක්ම පළාත් පාලන මැතිවරණයකම පක්ෂයේ ප්‍රධාන ලේකම්වරයා හැට සාල කාර්යභාරයක් ඉටු කළා. නිසා එතුමාගේ දේශපාලන ගමන් මාර්ගයේ දේශපාලනමය පැත්ත ඍජුව, ඒ වගේම එතුමා කතිකයෙක් හැටියට මේ පාර්ලිමේන්තුවේ ඉම්පිටත දේශපාලනයේදී පැය ගණන් එක දිගට නොනවත්වා කතා කිරීමේ හැකියාවක් එතුමාට තියෙනවා. එතුමාගේ ඒ දක්ෂතාවය අපි අගය කළ යුතුයි. ඒක ප්‍රගතිශීලී ව්‍යාපාරයට ලබා දුන්න විශාල සහයෝගයක්. එතුමාගේ ප්‍රධාන ලේකම් ධුරයෙන් තමයි අවුරුදු 17ක් විපක්ෂයේ හිටපු ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ ප්‍රමුඛ ප්‍රගතිශීලී ව්‍යාපාරයේ දා චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මැතිනිය, සිරිමාව බණ්ඩාරනායක මැතිනිය අගමැතිනිය හැටියට දා 94 මහමැතිවරණේ, ඊට ආසන්නම පෙරාතුව තිවිච්ච දකුණු පළාත් සභා අතුරු මැතිවරණ 1993 ඒ මැතිවරණයේදී සූර්යවැව හම්බන්තොට සූර්යවැව ප්‍රදේශයේදී එතුමා හදිසි අනතුරකටත් භාජනය වුණා දේශපාලන හේතුන් නිසා. ඒක කැළලකුත් එතුමාගේ මූණේ තිබුණා නේද මේ යනකම්. එතුමා ඒ තමන්ගේ මතය වෙනුවෙන් ප්‍රතිපත්තිය වෙනුවෙන් කිසිම අවස්ථාවක ප්‍රතිපත්ති වෙනස් නොකර දේශපාලනය කර කුතහස්ත දේශපාලඥයෙක් හැට අපිට හඳුන්වන්න පුළුවන්. ඒ වගේම එතුමා 1987 ඉන්දු ලංකා ගිවිසුම අත්සන් කරන වෙලාවේ මේ රටේ විශාල ජන උද්ඝෝෂණ පැවතුණා. එතුමා එදා නුවර එතුමත් සමග දේශපාලනය කරපු යසරත්න තෙන්නකෝන් මැතිතුමත් එක්ක ඒ විරෝධතාවය දැක්වුවාම පෙළපාලි ගිහිල්ලා එදා හදිසි නීති රෙගුලාසිය යටතේ එතුමාට නඩු පැවරුවා. අයතු ජනරාශිය රජයට එරෙහිව කැරලි ගැසීම මේ ආදි වශයෙන් චෝදනා එල්ල කළා. මේ අධිචෝදනා පත්‍රය කොළඹ නෙවෙයි මහනුවර මහාධිකරණය තමයි අහන්න පටන් ගත්තේ. හැබැයි ඊට පස්සේ නඩුව මාරු කරගත්තා කොළඹ මහාධිකරණයට. එදා එතුමාට පෙනී හිටියේ අභහප්‍රාප්ත විජය වික්‍රමරත්න අධිනීතිඥතුමා තමයි නුවර පෙනී හිටියේ. කොළඹට ආවෙන් පස්සේ එදා අපේ හිටපු කථානායකවරයෙකු වූ ස්ටැන්ලි තිලකරත්න මැතිතුමා ජ්‍යෙෂ්ඨ අධිනීතිඥවරයා හැටියට ඒ නඩුවේ කොළඹ මහාධිකරණ අංක 3 මට අදත් මතකයි දිමුජරත්න මැතිතුමා වෙනුවෙන් පෙනී හිටියා. ඒ එතුමාගේ කනිෂ්ඨ නීතිඥ හැටියට එදා මම දිමුජරත්න මැතිතුමා වෙනුවෙන් ඒ නඩුවේ පෙනී හිටියා. නඩුවෙන් එතුමා නිදහස් වුණා. නඩුවෙන් එතුමා නිදහස් වෙලා තමයි ඊට පස්සේ ඒ නඩුවෙන් ඒ චෝදනාවලින් ඉවත් වෙන්න පුළුවන්කම ලැබුණේ. ඒ වගේම එතුමා පක්ෂය වෙනුවෙන් පොදුජන එක්සත් පෙරමුණ වෙනුවෙන් ප්‍රගතිශීලී ව්‍යාපාරය වෙනුවෙන් කරපු සේවාව අගය කරන්නේ. එදා පස්වෙනි විධායක ජනාධිපති අතිගරු මහින්ද රාජපක්ෂ මැතිතුමා වර්තමාන අග්‍රාමාත්‍යතුමා එතුමාව අගමැති ධූරයට නම් කළා. මං හිතනවා එයින් ඉතාම හොඳ ආදර්ශයක් මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා දීලා තිනෝ. ඒ අගමැති ධූරයට පත් කළයන් පස්සේ එතුමාගේ කාර්යභාරය ඒ දුන්න වගකීම ඒ ආකාරයෙන් ඉටු කරන්නටත් එතුමා වග බලාගත්තයි කියන එක මෙහිදී මං සඳහන් කළ යුතු තිබෙනවා. එතුමා හැම විටම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයත් ප්‍රගතිශීලී කඳවුරේ ඒ වගේම පසුගිය ජනාධිපති මැතිවරණයේ සියලු ප්‍රගතිශීලී බලවේග විශේෂයෙන් ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ අතිගරු ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ ජනාධිපති වර්ණයේදී ඒ ජයග්‍රහණය කිරීම සඳහා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ සහයෝගය එතුමාට එකතු කර දීම සඳහා පැරණිතම දේශපාලඥ හැට්ට පක්ෂයේ විශාල කාර්යභාරයක් ඉටු කරයි කියන එක මේ අවස්ථාවේදී කෘතවේදීත්වයෙන් යුතුව සිහිපත් කළ යුතු තිබෙනවා. ඒ නිසා මම දීර්ඝ වේලාවක් ගන්නෑ. නමුත් සමහර වෙලාවට කතිකින් නොදන්නා කරුණක් දෙකක් මට මේ අවස්ථාවේ සඳහන් කරන්න පුළුවන් වුණා. ඒ තමයි එතුමා හදිසි නිතර කුලාසර්තේ දා නඩුවට මුහුණ දුන්න ආකාරයේ ඉන්දු ලංකා ගිවිසුමට විරුද්ධව පෙළපාලි ගිහිල්ලා මහනුවර. ඊළඟ කාරණය තමයි තීරණාත්මක අතුරුමැතිවරණයේ සූර්යවැව දකුණු බලත් සභා අතුරුමැතිවරණයේ සූර්යවැවදී එතුමාට සිදු හදිසි අනතුර. ඉතින් ඒ අපි එතුමත් සමග එතුමාගේ දේශපාලන ජීවිතය අපිට වඩා ඉතාමත් දීර්ඝයි. එතුමා අපිට වඩා පරිණත භාවයකින් යුක්තයි. නමුත් 1993 පස්සේ එතුමා අත්සන් කරපු නාම යෝජනා පත්‍රයෙන් බස්නාහිර පළාත් සභාවට ගිය මට පුළුවන්කම ලැබුණා. ඉතාම කෙටි කාලයක් තුලදී 2000 වෙනකොට පාර්ලිමේන්තුවට යන්න ඒත් එතුමා තමයි නාම යෝජනා අත්සන් කළේ. එනිසා එතුමා අත්සන් කරපු නාම යෝජනා වලින් මේ රටේ ජනාධිපතිවරු, අගමැතිවරු, ඇමතිවරු, මන්ත්‍රීවරු, පළාත් සභා මහ ඇමතිවරු, ඇමතිවරු, මන්ත්‍රීවරු, නගර සභාවල ප්‍රධානීන් සිය ගණනක් පත් වෙලා ඒ අය දේශපාලනේ හිණිපැත්තම වෙන මේ ගරු සභාව නියෝජනය කරන තැනට ඇවිල්ලා තියෙනවා. ඒ නිසා දේශපාලන පරපුරක් නිර්මාණය කිරීමේ දායකත්වය මං හිතනවා මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරපු කෘතාර්ථ දේශපාලඥයින් කීප දෙනා අතරට ගරු දීමු ජරත් මැතිතුමාගේ නාමය එක්වෙන බව සඳහන් කරමින් එතුමාගේ ඒ නොනිමි කාර්යභාරය ඉදිරියට ගෙන යාම සඳහා එතුමාගේ පුත් අනුරාධ ජයරත්න මැතිතුමා අද අපේ පාර්ලිමේන්තුවේ කටයුතු කරනවා. එතුමාටත් අපි ආශිර්වාද කරනවා. ඒ පියාගේ ප්‍රතිපත්තිගරුක දේශපාලනේ ඉදිරියට ගෙන යාම සඳහා ඔබතුමාට ශක්තිය ධෛර්ය ලැබේවායි කියලා. ඒ වගේම ගරු අග්‍රාමාත්‍ය හිටපු දීමු ජනරත් මැතිතුමාගේ අභාවය වෙනුවෙන් අපගේ ශෝකය එතුමාගේ දයාපරිබිද නැතුණු පවුලේ සියලු දෙනාට මේ අවස්ථාවේදී පුද කරමින් එතුමාට අමා මහ නිවන් සුව ලැබේවායි ප්‍රාර්ථනා කරමින් මගේ වචන ස්වල්පය අවසන් කර.
බොහොම ස්තුතියි ඔනරබල් සිද්ධාර්ථන්. ඔනරබල් සිද්ධාර්ථන්, your turn.
ගෞරව සභානායකවරුලේ, முன்ன நாள் கௌரவ பிரதம அமைச்சர் தீமு ஜெயரத்ன அவர்களுடைய இந்த அனுதாப பிரேரணையில் எனது கட்சியாகிய ஜனநாயக மக்கள் விடுதலை முன்னணி இன்று நான் அங்கத்துவம் படுத்துகின்ற தமிழ்த் தேசிய கூட்டமைப்பு சார்பிலே எனது ஆழ்ந்த அனுதாபங்களை அவருடைய குடும்பத்துக்கும் பிரத்யேகமாக அவருடைய மகன் இங்கே பாராளுமன்ற உறுப்பினராக இருக்கின்ற அனுரத்த ஜெயரத்னா அவர்களுக்கும் தெரிவித்துக் கொள்ளுகின்றேன். முதற்கண் திமு ஐயா அவர்களை நான் அவரை அப்படித்தான் அழைப்பது வழக்கம். திமு ஜெயரத்னா ஐயா அவர்களை நான் 94 முதன் முதலாக நான் பாராளுமன்றத்துக்கு வந்த அந்த காலகட்டத்திலே அவர்களுடன் மிக நெருக்கமாக பழகக்கூடிய சந்தர்ப்பங்கள் எனக்கு கிடைத்திருக்கின்றது. அவர் எனது தந்தையார் காலத்தில் எனது தந்தையாருடன் கூட இந்த பாராளுமன்றத்திலே மிக நெருக்கமாக, ஏனென்றால் என்னுடைய தந்தையாரும் ஒரு இடதுசாரி போக்கு கொண்டவர், கொள்கை கொண்டவர். ஆகவே அவர்கள் இருவரிடத்திலும் மிக நெருங்கிய ஒரு நட்புறவு இருந்திருக்கின்றது. அதேபோல எமது கட்சியின் ஜனநாயக மக்கள் விடுதலை முன்னணியின் உபதலைவராக இருந்த கரவை கந்தசாமி அவர்கள், அவரும் ஒரு இடதுசாரி கொள்கை கொண்டவர், அவரிடமும் மிக நெருக்கமாக பழகியவர். ஆகவே நான் பாராளுமன்றத்துக்கு வருவதற்கு முன்பே திமுகவை பற்றி மிக நல்ல விடயங்களை, மிக சிறந்த விடயங்களை எல்லாம் அறிந்துதான் நானும் அவருடன் இங்கு பழகுகின்ற போது நான் அறிந்து கொண்ட விடயங்கள் எல்லாம் எவ்வளவு உண்மை என்பதை நன்றாக உணரக்கூடியதாக இருந்தது. அவர் நிச்சயமாக அவர் ஒரு இன ரீதியாக செயற்பட்டவர் அல்ல, சகல இன மக்களையும் ஒன்றாகவே பார்த்தவர். முக்கியமாக மிக யுத்தம் மிக உச்சகாலத்திலேயே நான் அவருடன் பழகக்கூடிய சந்தர்ப்பம், அவர் விவசாய அமைச்சராக இருந்த காலத்திலே தான் நான் அவருடன் அவருடைய சேவைகளை பார்க்கக்கூடியதாக இருந்தது. நான் அந்த நேரத்திலே வன்னி மாவட்டத்தை பிரதிநிதித்துவப்படுத்தி இருந்தேன். வன்னியிலே பெரும்பாலான இடங்கள் விவசாயத்தை நம்பியிருக்கின்ற மக்களை கொண்ட பிரதேசமாகும். அங்கு யுத்தகாலமானபடியால் மிகப்பாரிய நெருக்கடிகள், மிகப்பாரிய தேவைகள் விவசாயிகளுக்கு இருந்து கொண்டிருந்த காலத்திலே அவர்களுக்கு எது எது தேவையோ அதை நாங்கள் கேட்கின்ற போது, அது விளைபொருட்களுடைய விலை விஷயமாக இருக்கலாம், அல்லது உள்ளூடுகளாக இருக்கலாம், அல்லது மேலும் தேவையான வசதிகளாக இருக்கலாம், இவைகளையெல்லாம் பற்றி அவருடன் பேசுகின்ற போது அவர் அவைகளை மிக கவனமாக கேட்டு அந்த விஷயங்களை செய்வதிலே மிக கவனம் செலுத்தி செய்திருக்கின்றார் அவர். அது மாத்திரமல்ல, இந்த 94ஆம் ஆண்டு அந்த பாராளுமன்றத்திலே அன்று இருந்த ஜனாதிபதி அவர்கள் சந்திரிகா பண்டாரநாயக்க குமாரதுங்க அவர்கள் ஒரு புதிய அரசியலமைப்பை தமிழ் மக்களுடைய அடிப்படை பிரச்சனையை தீர்ப்பதற்காக உருவாக்கிய அந்த அரசியலமைப்பு ஜாப்பை, அந்த வரைவை வரைவதற்கு மிக ஒத்துழைப்பாக ஜனாதிபதி அவர்களுக்கு ஒத்துழைப்பாக இருந்தது மாத்திரமல்ல, அதை ஊக்கம் கொடுத்து ஒரு இந்த நாட்டிலே பிரச்சனைகளை தீர்ப்பதற்கு அடிப்படையிலே ஒரு சரியான அரசியலமைப்பு கொண்டு வர வேண்டும் என்பதிலே மிக அக்கறையாக எங்களுடனும் பேசியிருக்கின்றார் நான் பல தடவைகள். அது மாத்திரமல்ல, அவருக்கு இருக்கக்கூடிய ஒரு விசேஷம் விஷயம் என்னவென்றால், அவர் தமிழிலும் நன்றாக கதைப்பார். எங்களுடன் கதைக்கின்ற போது இதுக்கென்று தமிழிலேயே கதைத்துக் கொள்வார். நான் ஐயா ஜீமு ஐயா என்று சொன்னார், அவர் ஐயா, நான் அந்த ஐயா பதத்தை போடுவது அவர் நினைக்கின்றார் நான் சிங்களத்திலே அன்னை என்று கூறுகிறேன் என்று அவர் மல்லி என்று கதைப்பார். இப்படியாக இங்க அவர் ஒரு மனிதநேயம் கொண்டு மனிதர்களை மனிதராக மதித்து எல்லாருடனும் மிக சிறப்பாக செயற்பட்ட ஒருவர். அவருடைய பேச்சு சிங்களத்திலே ஒரு மிகச்சிறந்த பேச்சாளியாக இருக்கிறார் என்பது எனக்கு சிங்களம் பெரிதாக விளங்காவிட்டாலும் கூட, அவர் பேசுகின்ற போது அவருடைய பேச்சு திறமையை நான் பார்க்கக்கூடியதாக இருந்தது. இப்போதுதான் இங்கு சொல்லப்பட்டது, அவர் வெளியிலும் கூட பாராளுமன்றத்துக்கு மாத்திரமல்ல, பாராளுமன்றத்துக்கு வெளியிலே அரசியல் கூட்டங்களில் கூட ஒரு மிக சிறந்த பேச்சாளியாகவே இருந்திருக்கின்றார். அப்படியான தலைவர்கள் ஒரு சிறந்த அனைத்து சமூகங்களையும் ஒன்றிணைத்து கொண்டு செல்லக்கூடிய தலைவர்கள் இந்த நாட்டிலே மிக நீண்டமாக பலர் இருந்து கொண்டே வருகின்றார்கள். அப்படியான தலைவர்களால் தான் இந்த நாடு இன்றும் ஒரு நல்ல நிலையிலே போய்கொண்டிருக்கின்றது. பிரச்சனைகள் இருக்கின்றன, பிரச்சனைகள் தீர்க்கப்பட வேண்டும் என்று இருந்தாலும் இனங்களுக்கிடையே ஒரு ஒற்றுமை ஒன்று இருந்து கொண்டிருக்கின்றது. அரசியல் ரீதியாக வேறுபாடுகள் இருக்கின்றது, தீர்க்க முடியாமல் இருந்தாலும் கூட, ஆனால் இனங்கள் ஒருவரையொருவர் புரிந்து கொள்ளுகின்ற ஒரு நிலைப்பாடு இருந்து கொண்டிருக்கின்றது. இதற்கெல்லாம் அடித்தளமிட்ட திமுகையா போன்ற தலைவர்களுடைய அவர்களுடைய அந்த அரசியல் ஞானம், அரசியல் பார்வைகள் தான் ஒரு காரணமாக இருக்கின்றது என்று நான் நம்புகின்றேன். அவர்களை போன்ற தலைவர்கள் இன்று எம்மிடையே இருக்க வேண்டும். இருந்தால்தான் எங்களுடைய இனங்கள் தொடர்ந்தும் ஒரு ஒற்றுமையான ஒரு நாடாக இந்த நாடு வளர்ச்சியை அடைய முடியும். ஆகவே ஐயாவுடைய இழப்பு, திமுக ஐயாவுடைய இழப்பு மிகப்பெரிய ஒரு இழப்பாகவே நான் பார்க்கின்றேன். அதற்கு அவருடைய குடும்பத்துக்கும், முக்கியமாக அவருடைய மகன் இங்கு பாராளுமன்ற உறுப்பினராக இருக்கின்றவருக்கும் எனது ஆழ்ந்த அனுதாபங்களை தெரிவித்துக் கொள்கிறேன்.
Thank you very much, Honorable Douglas Devananda.
நன்றி கௌரவ சபாநாயகர் அவர்களே. தீபு ஜெயரட்ன என பலராலும் அறியப்பட்ட திசநாயக்க முதியான் சலகி ஜெயரட்ன அவர்களது இழப்பானது இந்த நாட்டில் இனங்களுக்கிடையே நல்லிணக்கத்தை விரும்புகின்ற மக்களுக்கும் அதேபோன்று இந்த நாட்டின் மீது பற்று கொண்டுள்ள மக்களுக்கும் பேரிழப்பாகும். 1951 அமரர் SWRD பண்டாரநாயக்க அவர்கள் ஸ்ரீலங்கா சுதந்திர கட்சியை ஆரம்பித்த போது அவருடன் இணைந்திருந்த அமரர் திமு ஜெயரட்ன அவர்கள் ஸ்ரீலங்கா சுதந்திர கட்சியின் 13வது உறுப்பினராகவும் பின்னர் 2010 முதல் 2015 வரையில் நமது நாட்டின் 14வது பிரதமராகவும் பணியாற்றி சிறப்பாற்றியவர். கம்பளை தொழுவ கிராமிய விகார பாடசாலையில், பின்னர் கம்பளை சைரா கல்லூரியில், பின்னர் கண்டி காந்தி வித்தியாலயத்தில் கல்வி பயின்று பல்வேறு இன மக்களின் உணர்வுகளை புரிந்து கொண்ட பின்னர் அன்னர் கண்டி காந்தி வித்தியாலயத்தில் ஆசிரியராக பணியாற்றிய பின்னர் கம்பளையில் உபதபால் அதிபராக பணியாற்றியிருந்தார். 1959 கந்துர பகல கோரல கிராமிய சபையின் உறுப்பினராக அரசியல் பிரவேசம் கண்டிருந்த அவர் 1961 அதே கிராமிய சபையின் தலைவராக தெரிவு செய்யப்பட்டிருந்தார். 1970 நாடாளுமன்ற பிரவேசம் கண்ட அவர் 1994 காணி விவசாய வனவளத்துறை அமைச்சராகவும் 2000 விவசாய உணவு கூட்டுறவுத்துறை அமைச்சராகவும் 2004 தபால் தொலைத்தொடர்பு மலைநாட்டு அபிவிருத்தி அமைச்சராகவும் 2005 தபால் தொலைத்தொடர்பு மற்றும் கிராமிய பொருளாதார அமைச்சராகவும் 2007 பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சராகவும் 2010 முதல் 2015 வரை பிரதமராகவும் மத விவகார அமைச்சராகவும் பல்வேறு பதவிகளை வைத்தார். 1994 பொது தேர்தலில் வெற்றி கண்ட பின்னர் என்னுடைய நாடாளுமன்ற பிரவேசத்துடன் அமரர் திரு திமு ஜெயரட்ன அவர்களுடனான தொடர்புகள் ஏற்பட்டு பின்னர் அது மிகவும் நெருக்கமான தொடர்புகளாக வளர்ச்சி கண்டிருந்தது. மூவின மக்களையும் பிரதிபலிக்கின்ற மலையகத்தின் கம்பளையில் பிறந்ததாலோ கம்பளை தேர்தல் தொகுதியில் போட்டியிட்டு அரசியல் பிரவேசம் கண்டதாலோ அமரர் திமு ஜெயரட்ன அவர்களுக்கு இந்த நாட்டில் வாழும் அனைத்து இன மக்கள் குறித்த மிகவும் உணர்வுபூர்வமான அக்கறை இருந்தது. அந்த வகையில் அன்னார் எமது மக்கள் மீது நிறைவே அக்கறை கொண்டு செயல்பட்டவர். எமது மக்களின் பல்வேறு தேவைகளை தீர்ப்பதற்கு பல வழிகளிலும் உதவியவர். அமரர் திமு ஜெயரட்ன அவர்கள் பிரதமராக மத விவகார அமைச்சராக இருந்தபோது இந்துக்களின் ஒரு முக்கிய திருநாளான தைப்பொங்கலுக்கு முதல் மரியாதை வழங்கி தேசிய ரீதியில் தபால் முத்திரை ஒன்றை யாழ்ப்பாணத்தில் வெளியிட்டு வைத்திருந்தார். அந்த நிகழ்வுக்கு என்னையும் அழைத்திருந்தார். அதில் அவருடன் கலந்து கொண்ட அனுபவம் மறக்க முடியாத அனுபவங்களில் ஒன்றாகும். இந்த தை மாதத்தில் அந்த நிகழ்வினை நினைவு கூர்ந்து அன்னாரது பிரிவால் துயரற்றிருக்கும் அனைவருடனும் ஈழமக்கள் ஜனநாயக கட்சி, குறிப்பாக அவருடைய மகன் அனுராத ஜெயரட்ன அவர்களுடனும் கட்சியின் சார்பாகவும் நமது மக்களின் சார்பாகவும் துயரங்களை பாய்ந்து கொண்டு விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.